એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. હું છું આપની સાથે અને આ છે આપણી એકત્ર જ્ઞાનગોષ્ઠી. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે અમેરિકન ઇતિહાસને જોવાની રીત પર ઘણા સવાલ ઊભા કર્યા છે. હોવર્ડ ઝીનનું પ્રખ્યાત પુસ્તક અ પીપલ્સ હિસ્ટ્રી ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ.
હા, બિલકુલ. આ પુસ્તકની જે મુખ્ય વાત છે ને એ છે કે તે ઇતિહાસને મોટા નેતાઓ કે એમ કહો કે ઉદ્યોગપતિઓની દ્રષ્ટિથી નથી જોતું.
અચ્છા.
હા, એના બદલે તે ઇતિહાસને એવા લોકોની નજરે જુએ છે જેમનો અવાજ, ખબર છે, મોટાભાગે સંભળાતો જ નથી. સામાન્ય માણસ, મજૂરો, ત્યાંના મૂળ નિવાસીઓ, સ્ત્રીઓ જેમને ગુલામ બનાવાયા હતા એ લોકો,
અને જેમણે કદાચ સત્તા સામે અવાજ ઉઠાવ્યો હોય એવા લોકો,
બરાબર,
એ બધા. એટલે આ એકદમ અલગ જ દ્રષ્ટિકોણ છે. એટલે જે ઇતિહાસ આપણે સામાન્ય રીતે પુસ્તકોમાં વાંચીએ છીએ એનાથી થોડો જુદો માર્ગ અપનાવે છે આ પુસ્તક. અને મને લાગે છે કે આ દ્રષ્ટિકોણ આજે પણ એટલો જ અગત્યનો છે, નહીં? કારણ કે સત્તા કેવી રીતે કામ કરે છે, અન્યાય સામે લડવું કેમ જરૂરી બને છે એ સમજવામાં મદદ કરે છે, ભલે એ અમેરિકાનો ઇતિહાસ હોય કે પછી આપણા સમાજની વાત હોય.
એકદમ સાચી વાત. ઇતિહાસ કોણ લખી રહ્યું છે અને કોના ફાયદા માટે લખી રહ્યું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે.
તો જેમણે આ અનોખો દ્રષ્ટિકોણ આપ્યો એ લેખક હોવર્ડ ઝીન, એમના વિશે થોડું જણાવશો, કોણ હતા તેઓ?
જરૂર. હોવર્ડ ઝીન, જેમનો સમયગાળો 1922થી 2010નો રહ્યો, એ એક અમેરિકન ઇતિહાસકાર હતા. પણ એટલું જ નહીં, તેઓ સારા નાટ્યકાર પણ હતા અને જાણીતા સામાજિક કાર્યકર તરીકે પણ એમની ઓળખ હતી. એમણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું અને પછી લાંબો સમય બોસ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ભણાવ્યું.
પણ એમના જીવનના અનુભવો પણ એમના લેખન પર અસર કરતા હશે ને? માત્ર એકેડેમિક નહીં હોય એમની દ્રષ્ટિ.
ના, બિલકુલ નહીં. એમના જીવનના અનુભવોનો બહુ મોટો પ્રભાવ હતો. જો બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ અમેરિકન એરફોર્સમાં બોમ્બ ફેંકનાર, એટલે કે બોમ્બાર્ડર હતા. હા, અને યુદ્ધમાં જે નિર્દોષ લોકો પર હિંસા થાય છે એનો એમણે જાતે અનુભવ કર્યો અને એ અનુભવે એમને પાક્કા યુદ્ધ વિરોધી બનાવી દીધા. એમને સમજાઈ ગયું કે સત્તા અને હિંસાનો કેવો સંબંધ છે.
અને યુદ્ધ પછીના સમયમાં?
યુદ્ધ પછી તેઓ સ્પેલમેન કોલેજમાં ભણાવતા હતા. આ કોલેજ ઐતિહાસિક રીતે અશ્વેત મહિલાઓ માટેની ગણાય છે અને એ સમયે અમેરિકામાં પેલી નાગરિક અધિકાર ચળવળ ખૂબ જોરમાં હતી.
હા, સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ.
બરાબર. તો ઝીન ખાલી ક્લાસરૂમમાં ભણાવતા નહોતા, તેઓ એ ચળવળમાં એકદમ સક્રિય રીતે જોડાયા હતા. વિદ્યાર્થીઓ સાથે દેખાવોમાં જતા, જાતિવાદ સામે લડતા.
એટલે કે એમનામાં શૈક્ષણિક જ્ઞાન તો હતું જ, પણ સાથે સાથે જમીન પરના સંઘર્ષનો, એક્ટિવિઝમનો અનુભવ પણ હતો. આ બંનેનું મિશ્રણ જ કદાચ એમને ઇતિહાસને આ રીતે જોવા માટે પ્રેરતું હશે.
ચોક્કસ. એમનું માનવું જેવું હતું કે કોઈ ઇતિહાસકાર તટસ્થ હોવાનો દાવો કરે એ શક્ય જ નથી. ઇતિહાસ લખવો એ પોતે જ એક પસંદગી છે. તમે કોની બાજુ છો, કોની વાર્તા કહેવા માંગો છો? અને ઝીને જાણી જોઈને ઇરાદાપૂર્વક એ લોકોનો પક્ષ લીધો જેમને ઇતિહાસમાંથી ભૂસી નાખવામાં આવ્યા હતા. એમનું કામ જ એ હતું કે દબાયેલા અવાજોને સામે લાવવા.
રસપ્રદ વાત છે. તો આ પુસ્તક અ પીપલ્સ હિસ્ટ્રી, એનું મુખ્ય વિચાર શું છે? અમેરિકન ઇતિહાસ વિશે એ મૂળભૂત રીતે શું કહેવા માંગે છે?
જો, પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને એ બહુ સીધો અને સ્પષ્ટ છે. એ કહે છે કે અમેરિકન ઇતિહાસની જે પરંપરાગત વાર્તા આપણે સાંભળીએ છીએ, દેશની સ્થાપના, લોકશાહીનો વિકાસ, પ્રગતિ, એ પૂરી નથી અને ઘણીવાર તો ગેરમાર્ગે દોરનારી છે.
કેમ એવું?
કારણ કે એ વાર્તા હંમેશા ઉપરથી કહેવાય છે, એટલે કે જે લોકો સત્તામાં હતા, નેતાઓ, સેનાપતિઓ, મોટા ઉદ્યોગપતિઓ, એમના દ્રષ્ટિકોણથી.
એટલે કે જે જીત્યા, જેમણે રાજ કર્યું, એમની વાત?
બરાબર. ઝીન દલીલ કરે છે કે જો સાચો ઇતિહાસ સમજવો હોય તો નીચેથી ઉપર જોવું પડે, એટલે કે એ લોકોના અનુભવો, એમના સંઘર્ષોને કેન્દ્રમાં રાખવા પડે જે આ કહેવાથી પ્રગતિનો ભોગ બન્યા અથવા જેમણે અન્યાય સામે લડત આપી. મૂળ અમેરિકનો, ગુલામ બનાયેલા આફ્રિકનો, મજૂરો, સ્ત્રીઓ, અસંતુષ્ટો, એમની નજરે જોવું પડે.
આ તો ઇતિહાસને જોવાની આખી દિશા જ બદલી નાખે છે. મતલબ કે પુસ્તકનો હેતુ અમેરિકાની સિદ્ધિઓ ગણાવવાનો નથી, પણ કંઈક બીજું જ છે.
હા, પુસ્તકનો ઉદ્દેશ્ય અમેરિકન અપવાદવાદ, એટલે કે અમેરિકા દુનિયામાં સૌથી શ્રેષ્ઠ અને નૈતિક રીતે ઊંચું છે એવા વિચારને પડકારવાનો છે. ઝીન ઉજવણી નથી કરતા, એ અમેરિકન ઇતિહાસની કાળી બાજુઓ, હિંસા, શોષણ, વર્ગ સંઘર્ષ, જાતિવાદ, સામ્રાજ્યવાદ, એ બધું સામે લાવે છે.
અને આ પુસ્તક કોના માટે છે? શું ફક્ત ઇતિહાસના અભ્યાસુઓ માટે જ?
ના ના, એવું બિલકુલ નથી. આ તો સામાન્ય વાચકો માટે છે, જે લોકો પોતાના દેશના ભૂતકાળને થોડી વધારે ઊંડી અને એમ કહો કે ટીકાત્મક નજરે જોવા માંગતા હોય એમના માટે છે. એ કોલંબસના આગમનથી શરૂ કરીને લગભગ 21મી સદીની શરૂઆત સુધીનો ઇતિહાસ આવરી લે છે અને દરેક મોટી ઘટનાને ફરીથી જુએ છે, પણ પીડિતો અને પ્રતિકાર કરનારાઓની નજરે.
ચાલો તો હવે થોડું પુસ્તકની અંદર જઈએ, કેટલાક મુખ્ય વિભાગો કે પ્રકરણો પર નજર કરીએ. ઝીન કઈ રીતે જાણીતી ઘટનાઓને અલગ રીતે રજૂ કરે છે? શરૂઆત ક્યાંથી કરે છે? કોલંબસ.
હા, શરૂઆત જ કોલંબસથી થાય છે, અને એ પણ ધમાકેદાર રીતે. આપણે ત્યાં કોલંબસને મહાન શોધક તરીકે ઓળખવામાં આવે છે, ખરું ને?
હા, અમેરિકાની શોધ કરીએ એમ.
પણ ઝીન એવું નથી માનતા. તે કોલંબસના પોતાના લખાણો અને એ સમયના બીજા સ્પેનિશ લોકો, જેમ કે પાદરી બાર્ટોલોમે દે લાસ કાસાસ, એમના લખાણો ટાંકીને બતાવે છે કે કોલંબસની સફરનો મુખ્ય હેતુ સોનું શોધવાનો અને લોકોને ગુલામ બનાવવાનો હતો. ત્યાંના મૂળ નિવાસીઓ અરાવાક લોકો, એમની સાથે જે ભયાનક અત્યાચાર થયા, ગુલામી, અંગ કાપી નાખવા, સામૂહિક હત્યા, એનું વિગતવાર વર્ણન કરે છે. ઝીન કહે છે કે આ કોઈ શોધ નહોતી, પણ એક હિંસક આક્રમણ હતું.
અને એ પછી જે વસાહતો સ્થપાઈ, એ સમાજ કેવો હતો? ત્યાં પણ સંઘર્ષ ચાલતો હતો?
હા, ચોક્કસ. ઝીન સમજાવે છે કે જાતિવાદ, એટલે કે રેસિઝમ, એ કોઈ કુદરતી વસ્તુ નહોતી. એને તો શાસક વર્ગે પોતાના ફાયદા માટે જાણી જોઈને ઊભો કર્યો હતો.
એ કઈ રીતે?
જુઓ, એમને ડર હતો કે ગરીબ ગોરા મજૂરો અને ગુલામ બનાવેલા આફ્રિકનો જો ભેગા મળી જાય તો એમના શાસન સામે ખતરો ઊભો થાય. એટલે એમણે શું કર્યું? ગરીબ ગોરાઓને થોડા નાના મોટા અધિકાર આપ્યા, એમને અશ્વેતો કરતાં થોડા ઊંચા ગણાવ્યા, જેથી આ બંને જૂથો વચ્ચે ભાગલા પડેલા રહે.
હા, એટલે પેલી ભાગલા પાડો અને રાજ કરો નીતિ જેવું જ. શું ક્યારે એવું બન્યું કે આ બંને જૂથો ભેગા થયા હોય શાસકો સામે?
હા, બન્યું હતું. ઝીન એનો ઉલ્લેખ કરે છે. 1666માં બેકનનો બળવો થયો હતો વર્જિનિયામાં. એમાં ગરીબ ગોરા અને અશ્વેત મજૂરો બંને ભેગા મળીને ધનિક શાસકો સામે લડ્યા હતા. આનાથી શાસકો વધારે ડરી ગયા અને પછી એમણે જાતિ આધારિત ભેદભાવના કાયદા વધારે કડક બનાવી દીધા.
હવે ક્રાંતિ અને બંધારણની વાત કરીએ. અમેરિકન ક્રાંતિ, જેને સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે, અને પછી બંધારણનું નિર્માણ, આ તો અમેરિકન ઇતિહાસનો પાયો ગણાય છે. એના વિશે ઝીન શું કહે છે?
અહીં પણ ઝીન પરંપરાગત ઇતિહાસથી જુદી વાત કરે છે. એમનું કહેવું છે કે અમેરિકન ક્રાંતિ મુખ્યત્વે તો જે વસાહતોના ઉચ્ચ વર્ગના લોકો હતા, મોટા જમીનદારો, વેપારીઓ, ગુલામ માલિકો, એમણે પોતાના આર્થિક અને રાજકીય ફાયદા માટે કરી હતી. એમને બ્રિટનના નિયંત્રણમાંથી મુક્ત થવું હતું.
પણ સ્વતંત્રતા અને સમાનતાના નારા તો બહુ જોરશોરથી લગાવવામાં આવ્યા હતા ને?
હા, એ નારાનો ઉપયોગ સામાન્ય લોકોને લડાઈમાં જોડવા માટે કરવામાં આવ્યો. પણ ઝીનના મતે એ નેતાઓનો ઈરાદો સમાજની મૂળભૂત અસમાનતા, જેમ કે ગુલામી, સ્ત્રીઓનું દમન, ગરીબી, એને દૂર કરવાનો હતો જ નહીં. ક્રાંતિ પછી પણ એ બધું તો ચાલુ જ રહ્યું.
અચ્છા, એટલે કે બંધારણ બન્યું એ પણ આ જ ઉચ્ચ વર્ગના હિતો સાચવવા માટે બન્યું એમ?
ઝીનની દલીલ એ જ દિશામાં છે. એ કહે છે કે બંધારણે ગુલામી પ્રથાને એક રીતે કાયદેસરતા આપી દીધી, મિલકતના અધિકારોને સૌથી વધુ મહત્વ આપ્યું, અને પેલો શેઝનો બળવો,
શેઝ રિબેલિયન,
હા, જેમાં દેવાદાર ખેડૂતોએ બળવો કરેલો, એવા આંતરિક વિરોધોને દબાવી શકાય એ માટે એક મજબૂત કેન્દ્ર સરકાર બનાવવામાં આવી. એ સમયે સ્ત્રીઓ હોય કે મૂળ અમેરિકનો, એમને તો કોઈ રાજકીય અધિકાર જ નહોતા.
અને પશ્ચિમ તરફ જે વિસ્તરણ થયું અમેરિકાનું, એના વિશે?
એ વિસ્તરણ મૂળ અમેરિકન પ્રજાતિઓના ભોગે થયું. એમની જમીનો છીનવી લેવાઈ, એમનો સહાર કરવામાં આવ્યો. ટ્રેલ ઓફ ટીયર્સ એનું એક કરુણ ઉદાહરણ છે, જેમાં ચેરોકી નામની પ્રજાતિના હજારો લોકોને બળજબરીથી એમની જમીન છોડીને હજારો માઇલ દૂર ચાલવા મજબૂર કરાયા અને રસ્તામાં કેટલાય મૃત્યુ પામ્યા. આ બધું પ્રગતિના નામે થયું.
આ તો ખરેખર ઇતિહાસની એકદમ અલગ જ તસવીર રજૂ કરે છે. હવે થોડું આગળ વધીએ. 19મી સદીના મધ્યભાગમાં ગૃહયુદ્ધ, સિવિલ વોર અને ગુલામી નાબૂદી, આ અમેરિકન ઇતિહાસનો એક મોટો વળાંક ગણાય છે. એના પર ઝીનનો શું મત છે?
ગૃહયુદ્ધ પહેલાં મેક્સિકન અમેરિકન યુદ્ધ 1846-48 થયું. ઝીન એને સીધે સીધું સામ્રાજ્યવાદી આક્રમણ ગણે છે, જેનો હેતુ ગુલામી પ્રથા ધરાવતા રાજ્યોનો વિસ્તાર વધારવાનો હતો.
અને ગૃહયુદ્ધ પોતે?
ગૃહયુદ્ધ 1861-65 વિશે ઝીન કહે છે કે ઉત્તરનો મુખ્ય હેતુ નૈતિક રીતે ગુલામીનો વિરોધ કરવાનો નહોતો. એમનો મુખ્ય ઉદ્દેશ્ય તો દેશને, એટલે કે યુનિયનને, તૂટતું બચાવવાનો હતો. દક્ષિણના રાજ્યો અલગ થઈ રહ્યા હતા, જે ઉત્તરના આર્થિક હિતોની વિરુદ્ધ હતું. એટલે લિંકન જે ગુલામી નાબૂદીની જાહેરાત કરી, એમેન્સિપેશન પ્રોક્લેમેશન, એ પણ નૈતિક કારણો કરતાં એક વ્યૂહાત્મક પગલું વધારે હતું.
પણ શું ગુલામ બનાવાયેલા લોકોએ પોતે પોતાની મુક્તિ માટે કાંઈ નહોતું કર્યું? શું તેઓ ચૂપચાપ બધું જ સહન કરતા હતા?
ના, આ બહુ જ મહત્વનો મુદ્દો છે અને ઝીન એના પર ખાસ ભાર મૂકે છે. ગુલામો ચૂપ નહોતા. એમણે વારંવાર બળવા કર્યા, જેમ કે નેટ ટર્નરનો બળવો. તેઓ સતત ભાગી છૂટવાના પ્રયાસો કરતા હતા. અને ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારે મોટી સંખ્યામાં ઉત્તરની સેનામાં જોડાયા અને લડ્યા. એમની મુક્તિમાં એમના પોતાના સંઘર્ષનો બહુ મોટો ફાળો હતો. પણ દુઃખની વાત એ છે કે યુદ્ધ પછી પણ જીમ ક્રો નામના કાયદા લાવીને દક્ષિણમાં એમના પર એક નવા જ પ્રકારનું દમન શરૂ કરવામાં આવ્યું.
ઓ, હવે 19મી સદીના અંત ભાગમાં આવીએ. ઔદ્યોગિકરણનો યોગ, મોટા ઉદ્યોગો, રેલ રોડ, ફેક્ટરીઓનો સમય, એ સમયના સંઘર્ષો વિશે ઝીન શું કહે છે?
ઝીન આ સમયગાળાને મૂડીવાદીઓ અને મજૂરો વચ્ચેના ભયંકર સંઘર્ષ તરીકે જુએ છે. એટલો ભયંકર કે એને બીજું ગૃહયુદ્ધ, ધી અધર સિવિલ વોર જેવું નામ પણ આપે છે. ફેક્ટરીઓ અને ખાણોમાં કામદારોની હાલત ખૂબ જ ખરાબ હતી. લાંબા કલાકો, ઓછો પગાર, જોખમી પરિસ્થિતિ.
અને જ્યારે એમણે વિરોધ કર્યો ત્યારે?
જ્યારે પણ કામદારોએ સારા વેતન કે સારી પરિસ્થિતિ માટે સંગઠિત થઈને હડતાલ પાડી, જેમ કે 1877ની મોટી રેલરોડ હડતાલ, કે પછી શિકાગોનો હેમાર્કેટ બનાવ 1886, ત્યારે સરકારે અને કંપની માલિકોએ સાથે મળીને પોલીસ અને લશ્કરનો ઉપયોગ કરીને એ હડતાલોને ક્રૂરતાથી કચડી નાખી. ઘણા કામદારો માર્યા ગયા, નેતાઓને જેલમાં પૂરી દેવાયા.
શું એ સમયે કોઈ વૈકલ્પિક રાજકીય વિચારધારા કે મજૂર સંગઠનો ઊભા થયા હતા જે આ વ્યવસ્થાને પડકારતા હોય?
હા, બિલકુલ. એક તરફ ખેડૂતોની પોપ્યુલિસ્ટ ચળવળ હતી, બીજી તરફ યુજીન વી ડેબ્સ જેવા નેતાઓની આગેવાની હેઠળ સમાજવાદી પાર્ટી મજબૂત બની રહી હતી. અને ખાસ કરીને IWW, જેમને વોબલીસ પણ કહેતા, એ એક ક્રાંતિકારી મજૂર સંગઠન હતું જેણે સીધો કોર્પોરેટ મૂડીવાદને પડકાર ફેંક્યો. પણ સામે શાસક વર્ગે શું કર્યું? એમણે રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો સહારો લીધો.
એટલે કે
સ્પેનિશ અમેરિકન યુદ્ધ 1898 જેવી ઘટનાઓનો ઉપયોગ કરીને લોકોનું ધ્યાન દેશની અંદરના વર્ગ સંઘર્ષ પરથી હટાવીને બહારના દુશ્મન તરફ વાળવાનો પ્રયાસ કર્યો. અને સાથે સાથે અમેરિકન કંપનીઓ માટે નવા બજારો પણ ખોલ્યા.
હવે 20મી સદી તરફ આવીએ. 2 વિશ્વયુદ્ધો, મહામંદી જેવી મોટી ઉથલપાથલો થઈ.
ઝીન આ બંને વિશ્વયુદ્ધોને પણ ટીકાત્મક નજરે જુએ છે. પ્રથમ વિશ્વયુદ્ધને તે સામ્રાજ્યવાદી દેશોના પોતાના હિતો માટેનું યુદ્ધ ગણે છે. અને એ કહે છે કે અમેરિકન સરકારે આ યુદ્ધનો ઉપયોગ દેશની અંદર જે લોકો યુદ્ધનો વિરોધ કરતા હતા, જે સમાજવાદીઓ હતા, જે મજૂર નેતાઓ હતા, એ બધાને દેશદ્રોહી ઠેરવીને એમનો અવાજ દબાવી દેવા માટે કર્યો. એના માટે એસ્પિયોનાજ અને સિડિશન એક્ટ જેવા કાયદા લાવવામાં આવ્યા.
અને બીજું વિશ્વયુદ્ધ, જેને મોટાભાગે સારું યુદ્ધ, ગુડ વોર કહેવામાં આવે છે, ફાસીવાદ સામેનું, એના વિશે?
એની પણ ઝીન ટીકા કરે છે. હા, ફાસીવાદ ખરાબ હતો, પણ ઝીન એ તરફ ધ્યાન દોરે છે કે યુદ્ધ દરમિયાન અમેરિકાએ પોતે શું કર્યું. જાપાની મૂળના અમેરિકન નાગરિકોને કોઈ પણ પુરાવા વગર કેમ્પોમાં પૂરી દીધા. અશ્વેત સૈનિકો સાથે લશ્કરમાં પણ ભેદભાવ થતો હતો. અને યુદ્ધના અંતે જાપાનના શહેરો હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકવામાં આવ્યા, જેમાં લાખો નિર્દોષ નાગરિકો માર્યા ગયા. ડ્રેસ્ડેન જેવા જર્મન શહેર પર થયેલો બોમ્બમારો પણ ભયાનક હતો.
અહીં યુદ્ધ પછીનો સમય, ખાસ કરીને 1960 અને 70નો દાયકો, જે સામાજિક ચળવળો માટે જાણીતો છે.
હા, એ દાયકાઓને ઝીન મહાન અશાંતિ કહે છે અને એને સકારાત્મક રીતે જુએ છે. આ એ સમય હતો જ્યારે આફ્રિકન અમેરિકનોની નાગરિક અધિકાર ચળવળ ચરમસીમા પર હતી, જેણે દક્ષિણમાં કાયદાકીય રંગભેદનો અંત આણ્યો. પછી બ્લેક પાવર ચળવળ આવી, વિયેતનામ યુદ્ધ સામે લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા, નારીવાદી ચળવળનો બીજો તબક્કો શરૂ થયો. મૂળ અમેરિકનો પણ પોતાના અધિકારો માટે લડ્યા, જેમ કે વુન્ડેડ નીમાં થયેલો વિરોધ. આ બધી ચળવળોએ અમેરિકન સમાજની સ્થાપિત વ્યવસ્થાને હચમચાવી નાખી. ઝીન માટે આ જ લોકોનો સાચો ઇતિહાસ હતો.
અને પુસ્તક જેમ જેમ અંત તરફ જાય છે તેમ સમકાલીન અમેરિકાની વાત આવે છે.
હા, તે કાર્ટર, રીગન, બુશ સિનિયર અને જુનિયરના સમયગાળાને પણ તપાસે છે. અને એની દલીલ એ છે કે ભલે નેતાઓ બદલાયા, પણ મૂળભૂત રીતે કોર્પોરેટ જગતના હિતો અને લશ્કરી ખર્ચને જ પ્રાધાન્ય મળતું રહ્યું. પછી આવેલો આતંક સામેનું યુદ્ધ, વોર ઓન ટેરર, ને પણ તે અમેરિકન સામ્રાજ્યવાદના એક નવા સ્વરૂપ તરીકે જુએ છે.
તો શું પુસ્તકનો અંત નિરાશાવાદી છે?
ના, સંપૂર્ણ નિરાશાવાદી નથી. એ અંતમાં એક શક્યતા પર વિચાર કરે છે, જેને તે રક્ષકોનો બળવો કહે છે. એનું મતલબ એ કે જે મધ્યમ વર્ગ અત્યાર સુધી વ્યવસ્થાનો ટેકેદાર રહ્યો છે, જો એણી પોતાની આર્થિક સ્થિતિ બગડશે તો કદાચ એ પણ પરિવર્તન માટે નીચેના વર્ગો સાથે જોડાશે. એટલે આશા હજુ પણ લોકોના સંઘર્ષમાં જ રહેલી છે, એવો સૂર છે.
આ તો ખૂબ જ વિસ્તૃત અને ખરેખર આંખ ખોલનારી ચર્ચા રહી. આખા પુસ્તકમાંથી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય જે આજે પણ એટલા જ લાગુ પડે, તો એ કયા હોઈ શકે?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ છે કે વર્ગ સંઘર્ષ ઇતિહાસને ચલાવનારું એક મુખ્ય બળ છે. સમાજમાં હંમેશા ધનિક અને ગરીબ, શક્તિશાળી અને નબળા વચ્ચે એક સંઘર્ષ ચાલતો જ રહે છે. આ વાત આપણને આપણા પોતાના સમાજમાં જે આર્થિક અને સામાજિક અસમાનતાઓ છે એને સમજવામાં મદદ કરી શકે છે.
બરાબર. બીજો મુદ્દો કયો ગણાવી શકાય?
બીજો મુદ્દો એ કે આ પુસ્તક કોઈપણ દેશના અમે શ્રેષ્ઠ છીએ એવા દાવા પર, એટલે કે અપવાદવાદ પર સવાલ ઉઠાવે છે. ભલે એ અમેરિકા હોય કે બીજો કોઈ દેશ, પોતાના ઇતિહાસની માત્ર ઉજવણી કરવાને બદલે એનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવું જોઈએ. દરેક દેશના ઇતિહાસમાં સારી અને નરસી બંને બાજુઓ હોય છે.
હા, એ વાત સાચી છે. અને ત્રીજો મુદ્દો?
ત્રીજું, અને જે મને લાગે છે કે સૌથી વધુ પ્રેરણા આપે છે, એ છે સામાન્ય લોકોની સામૂહિક શક્તિ અને એમના પ્રતિકારનું મહત્ત્વ. ઝીન વારંવાર એ બતાવે છે કે મોટા ફેરફારો કોઈ એક નેતાના ભાષણથી નથી આવતા, પણ જ્યારે સામાન્ય લોકો ભેગા મળીને, સંગઠિત થઈને સંઘર્ષ કરે છે ત્યારે આવે છે. એ ગુલામોનો બળવો હોય, મજૂરોની હડતાલ હોય કે પછી નાગરિક અધિકાર ચળવળ હોય. આ વાત સાંભળીને આપણા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કે બીજા જન આંદોલનો યાદ આવી જાય નહીં?
ચોક્કસ. અને ચોથો મુદ્દો શું છે?
ચોથો મુદ્દો સરકારની ભૂમિકા વિશે વિચારવા મજબૂર કરે છે. ઝીલના મતે ઇતિહાસ જોઈએ તો મોટાભાગે સરકારોએ ધનિક અને શક્તિશાળી વર્ગના હિતોનું જ રક્ષણ કર્યું છે. આ આપણને આજે પણ સજાગ રહેવા અને પૂછવા માટે પ્રેરે છે કે જે નીતિઓ બની રહી છે એ ખરેખર કોના ફાયદા માટે છે.
અને પાંચમો મુદ્દો?
અને પાંચમો, પ્રતિકારનું મહત્ત્વ અને એની નૈતિકતા. અન્યાય સામે બોલવું, અસહમતિ વ્યક્ત કરવી, એ ખાલી અધિકાર નથી પણ ઘણીવાર નૈતિક ફરજ પણ બની જાય છે. ઇતિહાસ આવા લોકોથી ભરેલો છે જેમણે બધું જોખમ લઈને પણ અન્યાય સામે લડત આપી. એમનો પ્રતિકાર જ સાચી લોકશાહીની નિશાની છે.
આ પુસ્તકમાં એવા ઘણા વિચારો કે વાક્યો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. એમાંથી કેટલાક શેર કરી શકો?
હા, કેમ નહીં. એક વિચાર જે મને ખૂબ જ ગમ્યો એ છે, શોષિત લોકોની યાદશક્તિ એવી વસ્તુ છે જે કોઈ છીનવી શકતું નથી, અને આવી યાદો સાથે બળવો હંમેશા સપાટીની નીચે ધબકતો રહે છે. આ કેટલી મોટી વાત છે. ભૂતકાળના અન્યાયને યાદ રાખવાથી જ ભવિષ્યના સંઘર્ષ માટે તાકાત મળે છે.
વાહ, ખૂબ સરસ. બીજો કોઈ વિચાર?
બીજો એક સણસણતો વિચાર છે, નિર્દોષ લોકોની હત્યાના શર્મને ઢાંકવા માટે કોઈ ધ્વજ એટલો મોટો નથી હોતો. રાષ્ટ્રભક્તિના નામે જે હિંસા થાય છે, યુદ્ધો થાય છે, એના પર આનાથી સચોટ કટાક્ષ બીજું શું હોઈ શકે?
બિલકુલ. અને સામાન્ય માણસની શક્તિ વિશે કંઈ?
હા, એના માટે પણ એક સરસ વિચાર છે. દુનિયા બદલવા માટે આપણે કોઈ મહાન વીરતાભર્યા કામો કરવાની જરૂર નથી. નાના નાના કાર્યો જ્યારે લાખો લોકો દ્વારા એકસાથે કરવામાં આવે છે ત્યારે તે દુનિયા બદલી શકે છે. આ સામૂહિક પગલાંની શક્તિ દર્શાવે છે, નાના પ્રયત્નોનું મહત્વ સમજાવે છે.
અને એક છેલ્લો વિચાર જે થોડો ઊંડો વિચાર માંગી લે એવો છે.
હા, એ છે. આ દુનિયામાં ખરી સમસ્યા સવિનય કાનૂન ભંગ નથી, પણ નાગરિક આજ્ઞાપાલન છે. ઝીન કહેવા માગે છે કે લોકો કાયદો તોડે, એના કરતાં મોટી સમસ્યા એ છે કે લોકો અન્યાયી વ્યવસ્થાને ખોટા કાયદાઓનું પણ ચૂપચાપ સવાલ કર્યા વગર પાલન કરતા રહે છે. અસંમત થવું, સવાલ કરવો જરૂરી છે.
આ બધા વિચારો ખરેખર આપણને ઇતિહાસ અને આપણી આસપાસની દુનિયાને જુદી રીતે જોવા માટે પ્રેરે છે.
બરાબર.
તો આજે બધી વાતો આપણે કરી, આ પુસ્તકમાંથી જે સમજ મળી એનો આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? કંઈક વ્યવહારુ સૂચનો?
ચોક્કસ. મને લાગે છે કે સૌથી પહેલી અને મહત્વની વાત તો એ છે કે આ પુસ્તક આપણને વિવેચનાત્મક રીતે વિચારતા અને વાંચતા શીખવે છે. ખાસ કરીને જ્યારે આપણે સમાચાર વાંચીએ, ટીવી જોઈએ, કોઈ નેતાનું ભાષણ સાંભળીએ કે ઇતિહાસનું પુસ્તક વાંચીએ, ત્યારે આપણે સવાર પૂછતા શીખીએ. આ વાત કોણ કહી રહ્યું છે? કોના હિતમાં કહી રહ્યું છે? કોની વાત રહી ગઈ છે? કોનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે?
એટલે કે મીડિયા લિટરસી કેળવવામાં મદદ કરે. બીજું,
તે આપણને આજની સામાજિક અને રાજકીય સમસ્યાઓને ઐતિહાસિક સંદર્ભમાં જોવામાં મદદ કરે છે. દાખલા તરીકે, જો આજે આપણે જાતિ કે ધર્મ આધારિત ભેદભાવ જોઈએ છીએ અથવા ખેડૂતો કે મજૂરોના આંદોલનો જોઈએ છીએ, તો ઝીનોનો ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે આ કોઈ નવી વાત નથી. આ સંઘર્ષોના મૂળ ખૂબ ઊંડા છે, અને એ સમજવાથી કદાચ આપણે વર્તમાનને વધુ સારી રીતે સમજી શકીએ.
અને રાષ્ટ્રભક્તિ વિશે શું?
હા, ત્રીજું, તે રાષ્ટ્રભક્તિ કે દેશપ્રેમ જેવા શબ્દોનો સાચો અર્થ શું છે એના પર ફરીથી વિચારવા પ્રેરે છે. શું દેશભક્તિ એટલે આંખો બંધ કરીને સરકારની દરેક વાત માની લેવી, કે પછી દેશના જે મૂળભૂત આદર્શો છે, જે બંધારણીય મૂલ્યો છે, અને દેશના જે સૌથી નબળા અને પીડિત નાગરિકો છે એમના પ્રત્યે વફાદારી રાખવી?
આ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને ચોથું,
આ બધી સમજ આપણને એક જાગૃત નાગરિક તરીકે વધુ સક્રિય બનવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. જ્યારે આપણે સમજીએ છીએ કે અસમાનતા અને અન્યાય કઈ રીતે કામ કરે છે, એના મૂળ ક્યાં છે, ત્યારે આપણે પરિવર્તન લાવવાના પ્રયાસોમાં વધુ અસરકારક રીતે જોડાઈ શકીએ છીએ, પછી ભલે એ સ્થાનિક સ્તરે હોય કે મોટા પાયે.
અને છેલ્લે,
મને લાગે છે કે આ પુસ્તક વ્યક્તિગત સ્તરે પણ ખૂબ પ્રેરણા આપી શકે છે. ઇતિહાસ આવા અસંખ્ય સામાન્ય લોકોની વાર્તાઓથી ભરેલો છે, જેમણે મુશ્કેલીઓ અને જોખમોનો સામનો કરીને પણ હિંમત બતાવી, અન્યાય સામે લડ્યા અને પરિવર્તન લાવ્યા. એમની વાર્તાઓ આપણને યાદ અપાવે છે કે ભલે ગમે તેટલી નિરાશા લાગે, પણ આશા રાખવી અને કંઈક કરવું હંમેશા શક્ય છે.
ખરેખર આ પુસ્તક વિશે વાત કરીને ઘણું વિચારવાનું મળ્યો. મને વ્યક્તિગત રીતે સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે આપણે કેટલી સહેલાઈથી ઇતિહાસનું એક જ વર્ઝન, જે સામાન્ય રીતે શક્તિશાળી લોકો દ્વારા લખાયેલું હોય છે, એને સાચું માની લઈએ છીએ. ઝીન આપણને પડકાર ફેંકે છે કે સિક્કાની બીજી બાજુ પણ જુઓ, ભલે એ જોવું થોડું અસ્વસ્થ કરનારું હોય, પણ એ જરૂરી છે.
અને મારા માટે આ પુસ્તક વાંચ્યા પછી જે સૌથી મોટો સંદેશ મનમાં રહ્યો એ આશાનો છે. પણ એ આશા કોઈ મસીહા કે નેતામાં નથી. એ આશા સામાન્ય લોકોના સંઘર્ષમાં છે, એમની સહનશીલતામાં છે, ન્યાય માટેની એમની સતત ચાલતી લડતમાં છે. ઇતિહાસ ભલે અન્યાય અને દમનની કહાણીઓથી ભરેલો હોય, પણ એ સાથે સાથે પ્રતિકાર, હિંમત અને પરિવર્તનની ગાથાઓથી પણ એટલો જ ભરેલો છે. અને એ ગાથા આજે પણ આપણી આસપાસ ચાલુ જ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.